સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 3/12/2014.
વચનામૃત ગઢડા પ્રથમ 78. દેશ કાળા દીકના પ્રધાનપણાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના અષાઢ સુધી 30 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાક વિરાજમાન હતી, ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સંત સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર, એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, અને એ 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું, જો સારા પૂર્વકર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, ને ભૂંડા પૂર્વકર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, અને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વેને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો તેનું કોઈ વચન ભણી દેખાડો. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે, પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ, તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી, અને નાસ્તિક તો વેદ શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ જે ભારત આદિ તેને ખોટા જાણે છે, ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે, અને જો પૂર્વકર્મે કરીને દેશાદિક 8 ફરતા હોય તો મારવાડને વિશે કેટલા પુણ્યવાળા રાજા થયા છે તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા તે ઉપર છલા થયા નથી. અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ, ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કાળાદિક તો પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં. અને ભૂંડા દેશ કાળાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક 8 તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય, અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય, તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ સંતોષ દયા ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય, અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઇત્યાદિ ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગાંવનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય, અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યાં ક્યારેય ન કરવો. પછી મધ્યાહન સમયે શ્રીજી મહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપે બોલાવ્યા અને એમ કહ્યું છે, તમે સર્વે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે, અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણને અર્થે છે. તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ના આવે તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો પ્રથમ કયો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. પછી નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બે મળીને પૂછ્યું છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વજન્મનો કોઈ શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે, અથવા ભય કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય જ. પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે માન કામ ક્રોધ લોભ મદ મત્સર અને ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે કયે પ્રકારે કરીને નાશ પામે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહીં. જેમ પોતાના કુટુંબી હોય અને તે સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચળ છે. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન મત્સર ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન મદ મત્સર ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે, અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થાય. પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરોસો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહીં પડે એવો જે ભરોસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં જે આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે. તેની કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય છે, એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેને સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તો પણ જેને પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ઘસાતું બોલે તો ખમી શકે નહીં. ત્યારે સર્વે સંતને એમ સમજાય છે, આ તો કૃતજ્ઞ નથી, જેની પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મુકતો નથી માટે બહુ રૂડો સાધુ છે. એમ જાણીને સર્વી સંતને હિત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વે સંતને એમ જણાય જે આ કૃતજ્ઞ પુરુષ છે. તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. પછી ધરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મનવાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત ને મનવાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખું કેમ સમજીએ ત્યારે જણાય અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જે સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે, એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, સંતના એકાદશ સ્કંદમાં જે 30 લક્ષણ કયા છે તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુબુદ્ધિ અને દેવબુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશ માત્ર સંશય નહીં. પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન અને ભગવાનના સંત રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે, પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુંદુ દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉકળી જાય એવો ઉપાય કરવો, અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણ ઉપર પૂર્ણ દયા કરે, અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે. અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાદિક તેનું બળ ઘટી જાય છે, માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે। માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે, અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે। પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો। તે મહાત્મ્ય એમ સમજવું છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે, અને અન્વય થકા પણ વ્યતિરેક છે, અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે, અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે, અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે। જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે। એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે, અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે, અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે। એવી અદ્ભુત સામર્થિ છે તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે। એવી રીતે મહાત્મ સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે તેવી ને તેવી છેટી જાય તો પણ રહે। પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી, સર્વે ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક જ્યારે ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી, અને તેને ટાળ્યાના મનસુબા કેમ કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ છે, જે મનુષ્યની પેઠે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં। એવી રીતે સર્વશાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કયા છે, તેથી જ્યારે ભગવાન કંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં। પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મત્સ્ય કચ્છ વારાહ વામન પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે, જે ભગવાને રામ કૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે, તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બળભાગી છું। એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય। પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે, અને જ્યારે ત્રણેય દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે। પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગીમાં અતિશય હેત હોય, અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પદોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે. પછી એની અસદવાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદવાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે. પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને મોક્ષનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાળ ક્રિયા સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગ્રાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદવાસના કેમ ટળતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદવાસના ટળતી નથી. પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે ને ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું જેવું મહાત્મ્ય છે તેવું એને સમજામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં, ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય છે. પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે. એવી રીતે સર્વે મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વેને પૂછતા હોવા જે કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યા હોય તે સર્વે કહો. પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તે તેવી રીતે બોલ્યા તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા, અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચારેય જણાને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા છે, જે મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં એ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું જે તે થયું. ગઢડા પ્રથમ પ્રકરણ સમાપ્ત.
સ્વામીની વાતુ પ્રકરણ 4 રસ્તાની વાતુ
વાત 46મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વળી એમ બોલ્યા જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા, તેમાં રામાવતારની રીત બીજી તથા કૃષ્ણાવતારની રીત બીજી તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી ને સુખજીની બીજી રીત ને આજ મહારાજની રીત બીજી છે. માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીતિ હોય તે પ્રમાણે ભગવાન ભજવા. પછી કોઈક હરિભક્તે કહ્યું, જે મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ. ત્યારે કહે જે હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા પણ થઈ ગયા છે. વાત 47મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગામ કુકાવાવના કરશન ભક્તે પૂછ્યું, જે મને તો તમારા વિના જૂનાગઢમાં કોઈ પાસે બેસવું ગમતું નથી ને તમારા વિના કોઈની વાત સાંભળવી ગમતી નથી, માટે એકલો બેસી રહું છું. ત્યારે સ્વામી બોલ્યા, જે એ તો રૂચિ પ્રમાણે રહે છે. વાત 48મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે રણછોડ ભક્તે કહ્યું, જે વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભળતા નથી ને ઉદ્વેગ થાય છે, માટે તેનું કેમ સમજવું? સ્વામીએ ઉત્તર કર્યો, જે ભગવાન સર્વ કરતા છે, કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભળે જ નહીં, પણ આ લોકમાં ચૂંટાય તો નહીં ને આ લોકમાંથી વૈરાગ્ય થાય ને ચૂંટાય નહીં, તે સારું ભગવાન એને દુખીઓ રાખે છે, માટે સર્વ કરતા ભગવાન સમજવા. વાત 49મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા, ત્યાં વાત કરી, જે સમયમાં જેને હાથે કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય છે. જેમ પરીક્ષિતને શ્રાપ થયો ત્યારે વ્યાસજી આદિ ઘણા મોટા હતા, પણ સુખજી આવ્યા ત્યારે કલ્યાણ થયું. વાત 50મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આ સાધુ મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી, ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે, અને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. વાત 51મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પાપીનો વાયરો આવે તો 60,000 વર્ષનું પુણ્ય જતું રહે, ને આ સાધુનો વાયરો આવે તો 60,000 વર્ષનું પાપ બળી જાય ને પુણ્ય થાય. વાત 52મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણને તો ભગવાનને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષિસ આપ્યું છે, ને ભગવાન એવા ઉદાર છે જેના ઉપર રાજી થાય છે તેને પોતાનું ધામ બક્ષિસ આપી દે છે, ને સત્સંગ તો પછવાડેથી 10,000 ગણો થશે, પણ આ સાધુને આ વાતું નહીં મળે, ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા, નહીં તો આ સાધુ બીજે હોય નહીં. વાત 53મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વાંકિયામાં બહુ જ વાતું કરીને કહ્યું, જે આવી વાતું તો પારસો વળે ત્યારે થાય છે, નિકર થાય નહીં, ને આ વાતું ફરીને જન્મ થવા દે તેવી નથી. વાત 54મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પાંડવ ભગવાનના પ્રતાપે કરીને દુઃખને જેમ સમુદ્ર ગાયના પગલા જેટલો તરવાને સુગમ થાય તેમ તરી ગયા, માટે આપણે તો કામ ક્રોધ જીતવા, તે તો તિમંગળથી ને દુર્યોધનના સૈન્યથી પણ બળ્યા છે, પણ ભગવાનની આજ્ઞામાં રહ્યાથી તરી જવાશે, માટે ભગવાનના પ્રતાપનું બળ રાખવું.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 8. હેતપ્રીત. પદાર્થમાં જેવો મમત્વ છે તેવો ભગવાનમાં કરવો, એમાં વેદો શાસ્ત્રો અને અનંત ગ્રંથો સમાઈ ગયા. કરી કરીને કરવાનું એટલું જ છે કે ભગવાનમાં ચિત્ત જોડવું, ભગવાન તુલ્ય કોઈ વસ્તુ નથી એ દ્રઢ સમજવું. કરજીસણમાં શ્રીહરિ કહે, લોકો એવું માને છે કે ક્યાં મનુષ્ય ને ક્યાં ભગવાન, એ બંનેનો મેળ બેસે નહીં એમ સમજી સંકોચ પામે છે. પણ પિતા ગુરુ સંબંધીની પેઠે શ્રીહરિમાં સંબંધ રાખવો. વડતાલમાં સંતો ભક્તો રંગે રમવા તૈયાર થયા, તેને શીખ દેતા શ્રીહરિ કહે, હાર જીત હોય ત્યાં મન જુદા પડી જાય, એક મન હોય ત્યાં જ બધા રંગ અને રસ રહે છે. એક મન રાખવા માટે જ અમે સદા વિચારીએ છીએ. ભાવનગરના એક ઠગની વાત જીવાભાઈ અને રૂપાભાઈએ શ્રીહરિ પાસે કરી, ત્યારે શ્રીહરિએ બધા પદાતિને બોલાવી વાત કરતા કહ્યું, ધૂતારાનો વિશ્વાસ ન કરવો એ વાત અમે વારંવાર કરી છે, તો પણ અમારા હરિજન તેનો વિશ્વાસ કરીને ઠગાય છે. તુતારાનો વિશ્વાસ ન કરે અને અમારો વિશ્વાસ કરે તે અમારા સાચા દાસ છે. બોટાદના ભગા શેઠને દુઃખ મુક્ત કરવા શ્રીહરિ પધાર્યા. તેઓ ગદગદ થયા ત્યારે શ્રીહરિ કહે, જે ભક્ત અમારા વિના બીજે ક્યાંય હેત રાખે નહીં તેની સમીપે અમે અખંડ રહીએ છીએ, એવા ભક્તથી અમારે બીજું અધિક નથી. મારા અક્ષરધામ જેવો પ્રિય તેને હું ગણું છું. જેને જેટલો મારો વિશ્વાસ છે તેની તેટલી હું રક્ષા કરું છું. હરિ કહે મો બિન રખે ન જાહી, તાકે મેં સમીપ જો રહાહી. મો બિન જો રખત રહે જીતના, તિનસે દૂર રહત મેં તિતના. ભક્ત સે મેં અધિક ન રખેવું, અક્ષરધામ જો એસે તેવું. જેતલપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, કોઈ પણ વાતને વિચારીને તેમાં બીજાનું હિત રહેલું હોય તેવા જ વચન મોઢેથી બોલે તેના પર સૌને પ્રીતિ થાય છે. તે પ્રમાણે બોલવું કઠણ છે. બીજાનું હિત ઈચ્છે તેટલું પોતાનું થાય છે. વડતાલમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, સંપ એ ભગવાનનું દૈવત છે, કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કળી કુટુંબ સહિત વસે છે. પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સંપ સુરદભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. જ્યાં આ સર્વે નથી ત્યાં ધર્માદિક પણ કથન માત્ર છે એમ જાણવું, અને દયા મર્યાદા સુરદપણું ને સંપ છે ત્યાં જ મોક્ષ છે. આ ચાર વિના ફાવે તેવી મોઢે વાતો કહે ને ગુરુ થઈને પૂજાય તથા ગાદી તકિયા વાહન વસ્ત્ર ભૂષણ ધન ખાન પાન પૂજા મળતા રહે પણ તેનો કાંઈ અર્થ નથી. આકાશમાં ગતિ કરે તો પણ સંપ સુરદભાવ વગર મોટાઈ આવતી નથી, ને એ વિના મોટાઈ છે તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની પેઠે લુપ્ત થઈ જાય છે. વડતાલમાં ગોમતી કાંઠે શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભગવાન કે સત્પુરુષમાં જ્યાં સુધી જીવ બાંધે નહીં ત્યાં સુધી શાસ્ત્ર ભણે કે હુન્નર શીખે તો પણ મોક્ષ થાય નહીં.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 2/5/1979 હાફેશ્વર, વચનામૃત કાર્યની બહાર ઉપર ગોષ્ઠી. પરમ પૂજ્ય સ્વામી શ્રી
કૃષ્ણ, પ્રથમ તો કાચા ચના ચાવે ઉદાત્મા બળ હોય, અને તે જો કાચી કેરી સારી પે દેખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકની વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક આસ્તિક થઈને શ્રદ્ધા વિશે સાંભળે તો તે પુરુષ વિશે સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. ઉલટા એને બીજી રીતે વાત મૂકી સમજાવવા માટે, 5-25 લીંબુ ચાવી ગયા હોય તો જય સ્વામિનારાયણ ભાત નહીં ચવાય, અખતરો કરજો એમ પ્રભુએ લખી નાખ્યું. આસ્તિક બુદ્ધિથી જો પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની શ્રદ્ધા સહિત, આસ્તિક એટલે મુમુક્ષ ભાવથી સાચા દિલથી તર્ક વિતર્ક વગર સંશય રહિત માનીને પ્રભુ કદાપી ખોટી વાત ન કરે ભાવનાથી, એ પરમોસુની સંબંધની કોઈ કચાશ એટલે શબ્દ આસ્તિક વાપરવો પડે. લાખોને હેત થાય ને સૂજાય એટલા માટે આસ્તિક શબ્દ વાપરવો પડે. પ્રભુ જેવા પ્રભુ જો વાત કરતા હોય તો આસ્તિક બુદ્ધિ સહેજ હોવી જ જોઈએ, પ્રોબ્લેમ નથી. પણ તમારું મન વિચિત્ર છે, પ્રભુએ કહી દઉં આસ્તિક બુદ્ધિ રાખજો, દિલથી સાચી વાત માનજો, અવિશ્વાસ નહીં રાખતા. પરમોસના સમ કહીને મહારાજે મધ્યના તીરમાં એટલે વાત શરૂ કરવી પડી. આપણે બુદ્ધિ આસ્તિક વાળા જ ભેગા થયા છે. એ આસ્તિક થઈને શ્રદ્ધાએ સહી જો પુરુષોત્તમ નારાયણના ગુણાનુવાદ સ્વરૂપની વાત સાંભળીએ તો વિષયના એ સુખ લેવાને સમર્થ બને. શબ્દ કેવો છે, આપણે જગતના છીએ, જગતના પોદરા ઉપરના કીડા પોદરાનો જ રસ માનશે. દેહમાં બેઠા છે, દેહ તો પોદરો છે, આખું તંત્ર બદલવું છે એટલે મંડ્યા છે. દેહાધ્યાસીને શું ગમે, પંચ વિષય જ ગમે, એથી પર થવાની આ વાત છે. એટલે મેં હમણાં નવું ખોદી કાઢ્યું છે, લખો વાંચો વાગોળો. ચોથું, ભગવાદી સાથે ખુલ્લા દિલની ગોષ્ઠી કરો. એમાં બધું જ આવી ગયું. ગઈકાલે જે વાત કરી વ્યસન, કથાવાર્તાનું વ્યસન હોવું જોઈએ જ. કથાવાર્તાથી હૈયું શું થાય, શું થાય તો પ્રભુને રાખતા આવડે. કથાવાર્તાથી જીવમાં બળ આવે ગમે તેવો. 100 જન્મે એકાંતિક થનારો આના જન્મે થાય, આ જન્મે એકાંતિક થનારો 100 જન્મે થાય, સંઘ પર આધાર છે. આપણે તો પ્રભુને અર્થે જજુમ્યા જંપલાયું, દેહ એનો છે એવું માનીને વર્તવું છે. આપણી તો કેવી મોટી ફરજ છે. દેહ એને સુપ્રત કરી દઈશું, એને અર્થે વાપરીશું, એના મુક્તોને અર્થે વાપરીશું, એ એનો કબજો રહેશે, પછી અહીંયાનું પ્લેટફોર્મ સ્થાપશે. એટલે આસ્તિક બુદ્ધિથી, આસ્તિક થઈને શ્રદ્ધા છે એ સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ હોય નહીં. તપ્ત કૃચ્છ ચંદ્રાયણા વધે કરીને જો દેહને સુકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્ વાર્તા સંભાળનારોમાં નિવેશી થાય છે તેવું તેનું થતું નથી. હદ થઈ ગઈ તમારા દેહને આમ કરી નાખો, વિષય તરફ જવાની અરુચિ થઈ જાય એવું દેહ થઈ જાય. તપ્ત કૃચ્છ ચંદ્રાયણાધિક વાત. આજે એક વાજો ખાવાનો, પછી બે, પછી ત્રણ, પછી ચાર, પછી ઓછા કરવાના. 6-6 મહિના સુધી ભયંકર તપ્ત કૃચ્છ તાપમાં ઉભા રહે, ઠંડીમાં ઉગાડા સુઈ જાય, વરસાદમાં મસ્ત આસન રાખીને ધ્યાન ભજન કરે, ખાધા પીધા વગર કાંઈ જાય સમય મસ્ત ફકીર માણસ. દેહને તપાવે એમાં કઠિન ને કઠિન તપશ્ચર્યા કરવા છતાંય જે નિર્વિષય નિર્વિકારી મન થતું નથી એનાથી વિશેષ ભગવત સ્વરૂપની વાત સાંભળવામાં વિશેષ નિર્વિકારી થાય છે. પ્રભુએ તપ કરતા વિશિષ્ટ તપ કરતા વિશેષતા મૂકી દીધી, દયા લાવી દીધી આપણી પર. બાકી તપ અનિવાર્ય છે, દેહનું પોષણ થોડું થાય એના કરતા મને વિશેષ પ્રકારની વાત નહીં. માટે વિશ્વાસ રાખીને પ્રીતિ થઈ જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. સ્થિર અને નિર્વિષય થવાનું સર્વોપરિ સાધન સર્વશ્રેષ્ઠ ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત, એટલે જે એકાંતિક ભગવત સ્વરૂપની ગોષ્ઠી કરતો હોય એવી વાત, જેની વાતમાં સ્વરૂપનું મિસ હોય એ વાત બીજી વાત નહીં. ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવામાં આસ્તિક બુદ્ધિથી મંડ્યો હશે તે એનું મન સ્થિર થવાનું, સ્થિર નિર્વિષય, આથી બીજું કોઈ મોટું સાધન નથી. તમારે બીજું શું જોઈએ? ખોટું નથી, ત્રીજી માનને ખોટું ના કહેતા તમે. તમારું મન એમ કે તર્ક વિતર્ક કરે તો કહેજો મનને પ્રભુ ખોટા નથી, પ્રભુનું વાક્ય ખોટું નથી, નહીં તો આપણે જળ ભરત જ જોઈએ.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.